તારીખ 13/3/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 638-642 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 288
તારશીભાઈ કુશળચંદ મોરબી પર લખેલો પત્ર છે. પત્ર રાણપુર અને બોટાદ વચ્ચે રાણપુરની નજીકમાં હળમટિયા કરીને, અત્યારે હળમતાળા કહેવાય છે, નાનું ગામડું છે, ત્યાંથી લખેલો છે. ત્યાં કોણ હતું એ કોઈ મોક્ષનો ખ્યાલ નથી આવતો, પણ બોટાદથી મણિભાઈ પણ ત્યાં ગયેલા, બીજા મુમુક્ષુઓ પણ ત્યાં ગયેલા. એ અધ્યાત્મ રાજચંદ્રમાં ડૉક્ટર મનસુખભાઈ એ બાબતમાં થોડો ઇતિહાસ આપ્યો છે. જેમ કોઈ નિવૃત્તિ ક્ષેત્ર જાય એમ કોઈ નાના ગામડામાં ગયેલા છે, ગાડા રસ્તે જવાય છે, રામપુરથી ગાડા રસ્તે 1 માઇલ જેટલું છેટું છે, 2 માઇલ પણ 2 ગાંવ એટલે 4 માઇલ જેવું છે. આ વખતે કે 2 વખત ગયેલા એ ક્યાંય ખ્યાલ નથી આવતો, કદાચ 1 વખત ગયા હોય ને આ વખતે જ આવ્યો એમ પણ હશે. કોઈ મુમુક્ષુનું ઘર હોવું જોઈએ, કોણ છે એ કઈ ખ્યાલમાં નથી આવતો. ફરીને 28મા વર્ષમાં જોવું હોય તો જોવું કોને ત્યાં ગયા હતા, કેવી રીતે 28માં ભાદરમાં ગયા, ભાદરવામાં ગયેલા છે. 2 પત્ર મળ્યા હતા ગઈકાલે અત્રે, એટલે રાણપુરની સમીપના ગામમાં આવું થયું છે. છેલ્લા પત્રમાં પ્રશ્નો લખ્યા હતા તે પત્ર ક્યાંક ગત થયું જણાય છે. ગત એટલે કંઈ મુકાઈ ગયું છે, આ ડોળું હાથ ઉપર નથી. સંક્ષેપમાં ઉત્તર નીચે લખ્યાથી વિચારશું. આ પત્ર પણ ફાટેલો જ મળ્યો છે, એટલે એક પેરેગ્રાફ એની અંદર આવ્યો છે. ધર્મ અને અધર્મ દ્રવ્ય સ્વભાવ પરિણામી હોવાથી અક્રિય કયા છે, અક્રિય કયા છે એટલે શું કે જેને ગતિ નથી, ક્ષેત્રાંતર નથી અને જેમાં વિકૃતિ નથી, એટલે સ્વભાવ પરિણામી કયા હોવાથી, શુદ્ધ પરિણામી કયા હોવાથી એને અક્રિય કયા છે. અક્રિય એટલે પરિણામ વિનાના એમ કહેવું નથી, ઉત્પાદ વ્યય તો ત્યાં પણ છે. પરમાર્થ નહીંથી એ દ્રવ્ય પણ સક્રિય છે, એટલે પરમાર્થ નહીંથી કહો કે ખરેખર સાચા જ્ઞાનથી જુઓ તો એમાં પણ ઉત્પાદ વ્યય રૂપ પરિણામ થાય છે. વ્યવહાર નહીંથી પરમાણુ ઉદગળ અને સંસારી જીવ સક્રિય છે, કેમ કે તે અન્ય ગ્રહણ ત્યાગ આદિથી એક પરિણામવત સંબંધ પામે છે. વ્યવહાર નહીંથી એકબીજાનો સંયોગ થતો હોવાથી એને ગ્રહણ ત્યાગ કર્યા, સંયોગ થયો ત્યારે ગ્રહણ કર્યા, સંયોગથી વિયોગ થયો ત્યારે ત્યાગ થયો એમ કહીને એને ક્રિયાવાન કયા છે, સક્રિય કયા છે. સડવું યાવત પછી કઈ તૂટી ગયો છે કાગળ, વિધ્વંસ પામવું એ પરમાણુ પૂર્વના ધર્મ કયા છે. સડવું એટલે અનેક પરમાણુમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે, એમ કે ફળ છે બગડી જાય છે તો એવી રીતે શરીરમાં વિધ્વંસ પામવું એટલે નાશ પામવું અથવા પરમાણુ છૂટા પડવા એ પર્યાય પૂરી થઈ જવી, કોઈ સંયોગિક પર્યાયનો નાશ થવો એને વિધ્વંસ પામવો કહે છે. પરમાણુનો કોઈ દ્રવ્યપણે નાશ થતો નથી, પણ કોઈ એક સ્કંધની અથવા કોઈ પર્યાયનો નાશ થાય છે ત્યારે વિધ્વંસ પામી ગયો એમ કહેવામાં આવે છે. એ પરમાણુ પૂદગળના ધર્મ કયા છે. પરમાર્થથી શુભ વર્ણાદિનું પલટણ પણ અને સ્કંદનું મળીને વિખરાવા પણ કહ્યું છે. શુભ વર્ણાદિ પલટણ પણ એટલે રંગથી બીજો રંગ થઈ જાય છે. એક રંગનું પાંદડું હોય, સુકાય લીલા રંગનું હોય, સુકાય ને પીળા રંગનું થઈ જાય. એકદમ ઘાટો લીલો રંગ હોય એ એકદમ પલટાઈને ઘાટો પીળો રંગ પણ થઈ જાય છે. એમ પલટણપણું પણ થાય છે, સ્કંદનું મળીને વિખરાવા પણ કહ્યું છે. અનેક પરમાણુ ભેગા થાય તેને સ્કંદ કહે છે. જથ્થો, જેમ કે આના આટલા પરમાણુ ભેગા થયા, મળીને રાખ થાય, છૂટા પડી જાય પરમાણુ, એ વગેરે કોઈ પરમાણુ અને જીવના પરિણામો વિશેની ચર્ચાનો ખંડિત પત્ર છે. 639 પણ રામપુરથી લખાયેલો પત્ર છે, નવલચંદ ડોસાભાઈ ઉપરનો. કાંઈ પણ બને તો જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા આવવા શ્રવણ આદિનો પ્રસંગ કરવા યોગ્ય છે. આત્માર્થ એટલે આત્માના હિત સંબંધીની ચર્ચા થતી હોય. કોઈ પણ જગ્યાએ આત્માના હિત સંબંધીની ચર્ચા વિચારણા થતી હોય તો ત્યાં જવા આવવાનો અને શ્રવણ આદિનો પ્રસંગ કરવા યોગ્ય છે. તો એવી જગ્યાએ જવું, કોઈ પણ બે માણસો, બે માણસો, કોઈ ચાર માણસો એવા હોય કે જે આત્માના લાભનો, આત્માના હિતનો વિચાર કરતા હોય, વિચારણા કરતા હોય, ચર્ચા કરતા હોય, તો એવાની સાથે હળવા મળવાનો પ્રસંગ રાખવો તે ઉચિત છે. એટલું કહેવું છે. કરવા યોગ્ય છે. ગમે તો જૈન સિવાય હજુ તેની મર્યાદા ક્યાં સુધી રાખી? સંપ્રદાય પૂરતી નહીં. તો તમે તમારા વર્તુળથી બહાર જાઓ તો કે અહીંયા ગયા છે ને. અરે ગમે તો જૈન સિવાય, એમ કે છે, જૈન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હોય, ભલે કોઈ બીજા દર્શનના સિદ્ધાંતથી એ વાત ચર્ચતા હોય, તો તે પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે. એનો વિચાર તો કરવો, એની યથાર્થતાનો, અયથાર્થતાનો, યોગ્યતાનો, અયોગ્યતાનો, એમાં તમારું શું છે, નથી તો કેવી રીતે છો, કઈ રીતે આગળ પડે છે, એ બધો વિચાર કરવા યોગ્ય છે. કેટલો ખુલ્લું મતી, ખુલ્લા અભિપ્રાયથી, અથવા અભિપ્રાયની વિશાળતા કેટલી છે, કે સંબંધ આત્માના હિત અહિત સાથે છે. સિદ્ધિ વાત આ છે. આ મુદ્દાને કેન્દ્રમાં રાખીને ગમે તે ચર્ચા ચાલતી હોય તો એની સાથે પ્રતિબંધ શું છે? એની સાથે કોઈ પ્રતિબંધ રાખવા યોગ્ય જ્યાં આત્માના હિતની વાત થતી હોય ત્યાં કુસંગ લાગુ નથી પડતો. પણ એની શ્રદ્ધા નહીં જ ફરે એમ કેમ માની લેવાય? કોઈની શ્રદ્ધાને ધ્રુવ પણ કેમ દઈ દેવાય? જેમ કે ત્યાં આત્માના હિત અહિતની ચર્ચા કરવામાં એની કાંઈક ભૂલ છે, પણ એની ઈચ્છાને અભિપ્રાય આત્માનું હિત કરવાનો છે. કોઈ અન્ય મતના બે ચાર માણસો ભેગા થઈને સત્સંગ કરે છે, ભાઈ અમે તો આત્માના હિતની ચર્ચાઓ કરીએ છીએ, તમે પણ આવો. ગયા તો એને તો પ્રમાણિકપણે હિત કરવું છે, પણ એને ખબર નથી કે આમાં અહિત કેવી રીતે થાય છે. તો ચર્ચા થતા એના વિચારોમાં ફેરફાર જોયાનો એનો અભિપ્રાય પ્રમાણિક હશે કે આપણે તો કલ્યાણ જ કરવું છે, જે વાતે થતું હોય એ વાતે, જે રસ્તે થતું હોય એ રસ્તે, તો એ ફેરફાર કરશે. અને એમ લાગે કે સાચી વાત મળ્યા છતાં પણ કદાગ્રહને લઈને એ ફેરફાર નથી કરતા તો છોડી દેવું, કેમ કે ત્યાં હિતનો વિષય ન રહ્યો, તો એ સંગ છોડી દેવો. પણ એવા જીવો હોય છે અન્ય મતમાં કે જે ખરેખર આત્મકલ્યાણ ઈચ્છતા હોય છે, પણ એને પાસે માર્ગ મળે એવી પરિસ્થિતિ નથી હોતી, એવું સાહિત્ય નથી હોતો, એવો સત્સંગ નથી હોતો. તો એવા સાચા શ્રદ્ધા જ્ઞાન વાળા જીવોથી બીજા જે વિપર્યાસમાં ઉભેલા જીવોને ફરવાનો, બદલવાનો અવકાશ મળે છે, એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. અને એવી રીતે ઘણા બદલ્યા છે ભૂતકાળમાં. સંગ કરો તો ત્યારે કહેવાય કે પોતે એ ખોટું જે કાંઈ વિચારે છે, ભૂલથી વિચારે છે, એને અનુસરી જાય તો, સત્યને છોડીને એને અનુસરવા લાગે તો કુસંગ થઈ જાય. નહીં, એમાં શું છે કે એમ કહેવામાં આવે કે ભાઈ અમે પ્રમાણિકપણે આત્મહિતની ચર્ચાઓ કરીએ છીએ, તમે જો એવો અભિપ્રાય રાખતા હોય તો અમારી વચ્ચે આવો, અમે પણ એવું ઈચ્છીએ છીએ, વિચાર વિમર્શનો પ્રસંગ રહેશે. અને સત્ય ગ્રહણ કરવું છે તો ત્યાં ખ્યાલ આવે કે આ તો ભૂલમાં છે. ભૂલ દેખાડતા જો એ ફેરફાર કરવાના અભિપ્રાયવાળા હોય તો સંગ ચાલુ રાખવો જોઈએ. ભૂલ દેખાડતા પણ કે નહીં, અમારે તો અમારી પકડ છોડવાની નથી, અમારો સંપ્રદાય છોડીને અમે ક્યાંય ના જઈએ, તો છોડી દેવું જોઈએ. શું એ પ્રકારે
વિચારાર્થે
લખે? હા, વિચારાર્થે લખે.
એની રીતે શબ્દ
વિચારાર્થે શ્રવણ કરવાની રીતે લીધો છે. સા અર્થે જવું, ગ્રહણ કરવા અર્થે નહીં, વિચારાર્થે. બીજું એવું પણ બને છે મુમુક્ષુને માટે કે પોતે એમ માનતા હોય છે મુમુક્ષુ, આપણે બધું બરાબર સમજી ગયા છે, પણ કોઈ અન્ય મતવાળા પણ કોઈ સબળ યુક્તિ આપે, સબળ તર્ક આપે, શું એ વખતે પોતાને શંકા પડી જાય છે. આની વાત પણ સાચી લાગે છે. આપણે કંઈક આપણી સમજણ ફેર થતી હોય એવું લાગે છે. તો એવી રીતે પોતાના સમજણનું દ્રઢપણું, બળવાનપણું, ઠોસપણું કેવી રીતે, અથવા યથાર્થપણું, અયથાર્થપણું કેવી રીતે છે કે નથી, એવો વિચાર કરવાને અર્થે પણ ગમે તે વાત સામે આવી તો એને વિચારવી જોઈએ. શું કોઈ પણ વાત સામે આવે તો એની સત્યતા અસત્યતાની ચકાસણી કરવી, એને સત્યની કસોટી ઉપર લઈ જવી, એવી મુમુક્ષુની તૈયારી હોવી જોઈએ એમ કહેવાનો વાત છે. એ વાતમાં થોડું માર્ગદર્શન છે. અને જેને એકાંતે આત્મહિત કરવું છે એવી ભાવનાવાળો જીવ ભૂલતો નથી. મુમુક્ષુને ભૂલવાના પ્રસંગ અથવા અવસર ઘણા ઠેકાણા છે અને સંભવ પણ ઘણો છે. તો પણ કોઈ ભૂલે છે અને કોઈ નથી ભૂલતા એમ બે પ્રકાર પડે છે. કોણ નથી ભૂલતા એનો જો વિચાર કરવામાં આવે અને એના ઉપરથી કોણ ભૂલે છે એનો પણ વિચાર કરવામાં આવે તો એ જીવો નથી ભૂલતા કે જે જીવો એકાંતે આત્મકલ્યાણની ભાવનામાં ઊભા છે એ જીવો નથી ભૂલતા. એ જીવો શા માટે નથી ભૂલતા કે જે કોઈ ભૂલવાનો પ્રકાર ઊભો થાય છે ત્યારે એના પરિણામની અંદર આ ભાવનાને ઠેસ પહોંચે છે કે તરત જ એને જ્ઞાન સમ્યક જ્ઞાન નહીં હોવા છતાં અથવા કોઈ વિશેષ એવું જ્ઞાન નહીં હોવા છતાં એની ભાવના વિરુદ્ધતાને એ સંમત કરતા નથી કે મારે તો મારું આત્મકલ્યાણ કરવું છે. આ પ્રકારે થાય કે ન થાય એની કસોટીનો પથ્થર છે. સીધો ત્યાં ચડાવે છે કે મારી ભાવનાને અનુકૂળ છે કે મારી ભાવનાને પ્રતિકૂળ છે. આત્માનો જે કુદરતી સ્વભાવ શુદ્ધ રૂપે પરિણમવાનો છે, આત્મા શુદ્ધ સ્વભાવ પરિણામી દ્રવ્ય છે, અને જેને એવા આત્મકલ્યાણની પોતાના સ્વભાવની જ ભાવના છે એ ભાવના જેને થાય છે એ જીવને ભલે સમ્યક જ્ઞાન નથી થયું તો પણ એ ભાવના વિરુદ્ધ પણ સામે આવે છે તો એને એ તોડી શકે છે, માપી શકે છે, યથાર્થ અયથાર્થપણે નિર્ણય કરીને એ સંબંધીનો વિધિ નિષેધ એનો નિશ્ચય એનો યથાર્થ હોય છે, સાચો હોય છે એવું બને છે. એટલે એ પ્રકારે જેની ભાવના આત્મકલ્યાણની છે એને ડરવાનું કારણ નથી, એને ભય રાખવાનું કારણ નથી કે હું કંઈક ભૂલો પડી જઈશ, તો કોઈની વાત સાંભળીને હું ભૂલો પડી જઈશ, તો મારું કોઈ મગજ ફેરવી નાખશે, તો એને એ ચિંતા કરવાની જરૂર નથી. ઓછો ક્ષોભસમ હોય તો પણ એ ભૂલો નહીં પડે, અને વિશાળ ક્ષોભસમ વાળો પણ આ ભાવનામાં નહીં આવ્યો હોય તો ક્યાંક ને ક્યાંક ગોધો ખાઈ દેશે. એવો મુમુક્ષુની ભૂમિકામાં એક પ્રકાર છે. એ આમાંથી નીકળે છે ગર્ભિતપણે 639 માંથી. 640 સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. આજે સવારે પત્રે કુશળતાથી આવું થયું છે. રાણપુર થઈને પછી મુંબઈ ગયા છે, એટલે ભવાણીમાંથી નીકળ્યા હતા. સુદ પૂનમ સુધી ક્યાંક વચ્ચે રોકાવું હતું એકાદ અઠવાડિયું, એમાં રાણપુર આવવાનું થયું છે, એટલે ગુજરાતના ક્ષેત્રમાં નથી ગયા. અંબાલાલભાઈને પૂછાયું કોઈ નિવૃત્તિ ક્ષેત્ર હોય તો લક્ષમાં રાખશો, પણ રાણપુર જવાનું બોલ્યું છે. આસો સુદ બીજે, આસો સુદ ભાદરવા વત્તેરસે પણ ત્યાં છે, સુદ બીજે પણ ત્યાં છે, 11 મુંબઈ આવવાનું થયું છે. આજે સવારે અત્રે કુશળતાથી આવવું થયું છે, 10 સુધી ત્યાં રોકાણ છે. વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, આ સાંખ્યનો અભિપ્રાય છે વેદાંતની અંદર. વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જીન પણ કહે છે કે પરમાર્થ નથી આત્મા તેમ જ છે. શું જીન પણ કહે છે? એટલે જીનાગમમાં પણ જીનેશ્વર દેવનું એવું વિધાન છે કે આત્મા અસંગ છે. ત્યાં તો નય જ્ઞાનનો પ્રયોગ છે, એટલે નયનું કથન છે કે પરમાર્થ નહીંથી આત્મા અસંગ છે. સંસાર દશામાં પણ પરમાર્થ નહીંથી આત્મા અસંગ છે. અત્યારે એને પરસંગના પરિણામ છે ત્યારે તે વ્યવહાર નહીંથી સંગી પણ છે, સંગવાળો પણ છે, અને છતાં મૂળ સ્વરૂપે પરમાર્થ નહીંથી અસંગ પણ છે. તો વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જીન પણ કહે છે કે પરમાર્થ નહીંથી આત્મા તેમ જ છે, એટલે અસંગ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, એ અસંગતા પર્યાયની અંદર, અવસ્થાની અંદર પ્રાપ્ત થવી, એની પ્રાપ્તિ થવી, અવસ્થામાં પણ અસંગતાની પ્રાપ્તિ થવી, એને સિદ્ધ થવી કહે છે. પરિણત થવી, પ્રાપ્ત થવી, સિદ્ધ થવી, પરિણત થવી, તેને મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષ એટલે ભાવ પ્રતિબદ્ધતાનો અભાવ, એને મોક્ષ કહ્યો. જે ભાવ પ્રતિબદ્ધતા છે તે ભાવબંધ છે, પછી દ્રવ્યબંધ તો એના ફળ સ્વરૂપે છે. એટલે ત્યાં ભાવે આત્મા બંધાયો એને બંધ કહે છે, અને એ બંધ થયો ક્યારે? કે સ્વરૂપમાં ન રહ્યો ત્યારે. પોતાનો ભાવ પોતાના સ્વરૂપ આશ્રિત ન રહ્યો એટલે સ્વરૂપથી શરૂ તે સંસરણ એટલે સંસાર, એ સંસાર અથવા બંધ. અહીંયા કહે છે કે એ જ દશા અસંગપણે અસંગ સ્વરૂપમાં લીન થતાં પરિણત થઈ ગઈ, પ્રાપ્ત થઈ ગઈ, તેને મોક્ષ કહેવામાં આવે છે. પરભારી તેવી અસંગતા સિદ્ધ તેવી ઘણું કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાની પુરુષોએ સર્વ દુઃખ ક્ષય કરવાની ઈચ્છા છે જેને, એવા મુમુક્ષુને સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે તે અત્યંત સત્ય છે. કાલનો વિષય ચર્ચાનો આવ્યો, કાલે ચર્ચા પ્રશ્ન કાઢ્યો હતો હીરાભાઈ, 279 ઉપરથી કાઢ્યો હતો, 299 કે મોક્ષ કરતા પણ અમને સંત ચરણની સુમિકતા વધુ વાલી છે, બહુ વાલી છે. એનું એમ કેમ લેવું એનો ઉત્તર આવી ગયો. જો અહીંથી નીકળ્યા ઉત્તરે શું કે મોક્ષ તો મુમુક્ષુનું ધ્યેય છે, તો પણ એવું મોક્ષરૂપ અસંગતા પરવારી એટલે સિદ્ધે સિદ્ધિ, સિદ્ધ થવી એટલે પ્રાપ્ત થવી એ અસંભવિત છે. એવું બનતું નથી કે સિદ્ધે સિદ્ધો કોઈ જીવ એમને મોક્ષમાં ચાલ્યો જાય છે. ઘણું કરીને એટલે કોઈ એક જીવને બાદ કરીને, શું કોઈ એક જીવને બાદ કરીને એટલે શું છે કે કોઈ તીર્થંકર જેવા પુરુષ હોય તો એને જ્ઞાન લઈને તો આવ્યા છે, એ કોઈ કોઈનો સંગ કરે ત્યારે આગળ વધે એવું કઈ નથી હોતું. પોતે જગતગુરુ છે, ગમે તેવા રાજકાજમાં ચક્રવર્તી ભરત શાંતિનાથ કુંથુનાથ આદિ હોય છે ત્યાં એમનો કાળ પાકે છે અને લોકાંતિક દેવ આવે છે કે પ્રભુ આપનો તો સમય પાકી ગયો છે વૈરાગ્યનો, એટલે દીક્ષા કલ્યાણકનો જે અવસર આવે છે ત્યારે ઓટોમેટિક કાંઈ ને કાંઈ એવું કાંઈ નિમિત્ત બને છે, ત્યાં લોકાંતિક દેવ આવે છે. પણ સામાન્ય રીતે આ વાત છે કે પરવારી તેવી અસંગતા એટલે મોક્ષતા મોક્ષ પણ સિદ્ધ થતું નથી, પ્રાપ્ત થતું નથી. અને એ જ માટે જ્ઞાની પુરુષોએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે તે અત્યંત સત્ય છે. તે પોતાના અનુભવથી કહે છે કે તે અત્યંત સત્ય છે. કોને કહ્યું? મુમુક્ષુને કહ્યું. મુમુક્ષુની વ્યાખ્યા અહીંયા બીજી રીતે કરી કે સર્વ દુઃખ ક્ષય કરવાની ઈચ્છા છે જેને, એવો મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી. શું કહ્યું? સર્વ દુઃખ ક્ષય કરવાની ઈચ્છા છે જેને, જેને દુઃખથી છૂટવું હોય એની વાત છે. વર્તમાનમાં સુખી નથી એવું જેને ભાન છે અને સર્વ દુઃખથી મુક્ત થવું છે, જો અત્યારે આનો ઉપાય નહીં કરવામાં આવે, નહીં સાધવામાં આવે તો ભવિષ્યની અંદર અનેક આપત્તિ અનેક દુઃખ આવી પડવાની પૂરેપૂરી સંભાવના છે. શું કહે છે ફરીથી? પરવારી તેવી અસંગતા એટલે પક્ષપણું સિદ્ધ થવું અસંભવિત છે. અને એ જ માટે જ્ઞાની પુરુષોએ સર્વ દુઃખ ક્ષય કરવાની ઈચ્છા છે જેને, એવા મુમુક્ષુએ. મુમુક્ષુને આટલું વિશેષણ વાપર્યું છે. મુમુક્ષુનો અર્થ જ એ કહ્યો છે કે જેને સંસારના સર્વ દુઃખોથી મુક્ત થઈ જવું છે. સામાન્ય રીતે એવી સ્થિતિમાં નથી, એક એવી સ્થિતિમાં હોય છે કે વર્તમાનની અમુક પ્રતિકૂળતાઓ દૂર થાય એટલો જ વિચાર કરે છે. પોતાના દેવગુરુ શાસ્ત્રના સંયોગમાં પણ એટલો જ વિચાર કરે છે કે આટલી એક પ્રતિકૂળતા દૂર થાય, કે આટલું મારું કામ થાય, એક એક કામ એને સામે રાખે છે. કાં આટલી અનુકૂળતા થાય, કાં આટલી પ્રતિકૂળતા જાય, બસ આટલું થાય ને તો મારે તો એટલા માટે તો કાંઈ ને કાંઈ ધર્મ કરવો જોઈએ. મુમુક્ષુ એ છે કે જેને આખા સંસારનો નાશ કરવો છે. આખા સંસારનો નાશ કરવો છે એટલે સંસારના સર્વ દુઃખોનો એને નાશ કરવો છે. એ જ વાત પછી આવે છે ફરી ફરીને એ જ વાત આવે છે કે મુમુક્ષુ એટલે જેને મોક્ષનું ધ્યેય છે અથવા જેને સંસારના સર્વ દુઃખોનો નાશ કરવો છે એવા મુમુક્ષુને સત્સંગની નિત્ય ઉપાસના કરવી. એને સત્સંગ નિત્ય ઉપાસવો, સત્સંગ માટે એને આતુર રહેવું. અને 609માં જે કહ્યું એ પ્રમાણે આપણે પત્ર આવી ગયો કે પ્રાણ જાય તેવી પ્રતિકૂળતા આવતી હોય તો પણ એને ગૌણ કરીને સત્સંગને ઉપાસવો, ગૌણ ન કરવો. 470 પાને ચોથી લીટી 11મો પેરેગ્રાફ છે ને 11 નંબરનો. તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તિથિ કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. પણ સત્સંગને ગૌણ કરીને બીજા પદાર્થને મુખ્ય કરવો, બીજા પ્રસંગને મુખ્ય કરવો, એમ કરવું નહીં. શું આપણે તો ઘણી વાર એ દ્રષ્ટાંત વિચારીએ છીએ કે માણસ કમાવા માટે દેશ છોડીને મુંબઈ જાય છે, કલકત્તા જાય છે, આફ્રિકા જાય છે, અમેરિકા પણ જાય છે. દેશ પરદેશમાં પોતાનું વતન, સગા સંબંધી, કુટુંબ એટલા પણ જવું પડે છે માણસને? વર્ષો સુધી એકલા રહે છે કે નહીં? કુટુંબ છોડી છોડી એકલા રહેવું પસંદ તો કરતા નથી. પોતાના કુટુંબને છોડીને કોઈને એકલું રહેવું પડે તો કોઈ પસંદ કરતું નથી. છતાં પણ પોતાના આર્થિક પ્રયોજન માટે માણસ કરે છે, તો આત્મહિતના પ્રયોજન માટે એને એથી વધારે કંઈક કરવું પડે તો એમાં શું વિશેષ કરે છે? એ તો એક વર્તમાન પ્રતિકૂળતાઓ અને અનુકૂળતાઓનો સવાલ છે. જ્યારે અહીંયા તો અનંત જન્મ મરણનો સવાલ છે, જે સત્સંગને કારણે પ્રસંગતા પ્રાપ્ત થાય છે, મોક્ષ પ્રાપ્ત થાય છે એને કોઈને. એટલા માટે એ વાત લીધી છે કે તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ કે વિશેષ રાગ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદથી કે રસગારાવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત હોય તો પણ પુરુષાર્થ ધર્મ મંદ રહે છે, અને પ્રાપ્ત હોય ત્યારે પણ જો પોતે પ્રમાદમાં હોય અથવા રસ ગાળવ એટલે કોઈ પણ ઇન્દ્રિયોના વિષયમાં વિશેષ રસવાન રસવાળા પરિણામોમાં રહે તો પણ ચાલતો સત્સંગ ફળવાન થતો નથી એમ જાણીને પુરુષાર્થ ગોપવો ઘટે નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે એમ લેવું, એ જ્ઞાનીની આજ્ઞા છે અને એ આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. એમાં જ પોતાનું હિત છે, પોતાના હિત માટે એ વાત છે, બીજી કોઈ એની અંદર બીજી વાત છે નહીં. અમ પ્રત્યે અનુકંપા રાખશો નથી. સુભાષભાઈને આવા વચનો લખે છે ક્યારેક ક્યારેક, અમારા પ્રત્યે અનુકંપા રાખશો, કઈ જ્ઞાન વાર્તા લખશો. શ્રી ડુંગર અને પ્રણામ, એ રીતે પોસ્ટકાર્ડ છે તો પણ સુભાષભાઈને પણ જે સત્સંગના ઘણા કામી છે. સુભાષભાઈ તો શ્રીમદજીના સત્સંગના ઘણા કામી છે, એને પણ સત્સંગ માટે આવી વાતો લખે છે. જો એની ભાવનાને પ્રોત્સાહન આપે છે અને પ્રેરણા આપે છે. 640 થયું, 641. એટલે એમ વિચારવા જેવું છે કે સત્સંગ કરવો એ નિમિત્ત પ્રધાન ઉપાદાનની વાત છે. માત્ર નિમિત્તની વાત નથી, પણ નિમિત્ત પ્રધાન ઉપાદાનની વાત છે કે ઉપાદાનમાં આવો વિવેક જીવને થવો ઘટે છે. વાત નિમિત્ત પરખ છે એટલું છે. તો નિમિત્ત આશ્રિત જે પરિણામ છે એ તો વાત લીધી કાલના અધ્યાયમાં, વાત આવી ગઈ 636માં કે નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિશે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે એટલે એકદમ ઉત્સાહ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદભવે છે એવા જીવને, આ મુમુક્ષુ જીવ આવો હોય છે. નિમિત્ત જે જે નિમિત્તોના સંગમાં જાય છે ત્યાં ત્યાં તેવા પરિણામ સહેજેપણે કરી બેસે છે. જ્યારે એવી સ્થિતિ છે ત્યારે જો એને સત્સંગ સંબંધિત વિવેક ન આવે, એટલે કે નિમિત્તો સંબંધીનો જેને વિવેક નથી, એને પોતાના ઉપાદાન સંબંધી વિવેક પ્રાપ્ત થયો છે. કેવા નિમિત્તો એને પોતાને હોવા ઘટે, કેવા હોવા ન ઘટે, એવો વિવેક વિચાર કરવાની જેની વિચાર શક્તિ ઊંડાઈ ગઈ છે, બિડાઈ ગઈ છે, એવા જે પોતાના ઉપાદાનમાં પોતાના હિતનો વિચાર કઈ રીતે કરી શકે, એ તો કરી શકે એ પ્રશ્ન જ નથી, એ કરી જ ન શકે, એમ લેવું જોઈએ. એ 641 પણ સૌભાગ્યભાઈ ઉપરનો છે, પોસ્ટકાર્ડ છે. દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય એવો સ્પષ્ટ અનુભવ થાય છે. આ જે અવતરણ ચિહ્નમાં જે વાક્ય એક લખ્યું છે એ વાક્ય સૌભાગ્યભાઈનું લખેલું છે, એટલે અવતરણ ચિહ્નમાં આપ્યું છે કે તમે એમ લખ્યું કે દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય એવો સ્પષ્ટ અનુભવ થાય છે, તેમ છતાં તે જ દેખત ભૂલીના પ્રભાવમાં જ જીવ વયો જાય છે. એવા જીવોને આ જગતને વિશે કોઈ એવો આધાર છે કે જે આધારથી કે આશ્રયથી તે પ્રવાહમાં ન વહે? શું આવો એક પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે. દેખત ભૂલ એટલે શું? કે જગતની અંદર આ એક જે દોષની પરંપરાઓ ચાલી રહી છે એમાં દેખત ભૂલ છે કે આણે આનું આમ કર્યું ને આણે આનું આમ કર્યું. એક પદાર્થ બીજા પદાર્થનો કાંઈ ને કાંઈ નફો નુકસાન કરે છે, હિત અહિત કરે છે, લાભ અલાભ કરે છે, એ જગતના જીવોની માન્યતા છે, એ દેખત ભૂલ છે. શું આ દેખાય આવે એવી ભૂલ છે? ખરેખર જો કોઈ કોઈને કોઈ વસ્તુ વ્યવસ્થા રહી શકે નહીં, કેમ કે બધાના પરિણામ અનુસાર બધા કાર્યો થવા લાગે, કોઈ તો સામે સામા પરિણામ હોય તો કોનું થાય ને કોનું ન થાય, બે વિરુદ્ધ અભિપ્રાય વાળા જીવો હોય છે જગતની અંદર અનેક, તો પછી બંનેનું કામ તો થઈ શકે નહીં, કેમ કે વિરુદ્ધ અભિપ્રાય છે. એકનું થાય છે એનો અર્થ કે એકના અભિપ્રાય અનુસાર થતું નથી, તો કોઈના પરિણામ અનુસાર થાય છે ને કોઈના પરિણામ અનુસાર નથી થતો, તો આનો નિયમ શું, આનું લોજિક શું, આનું કારણ કાર્ય શું, વસ્તુ સ્થિતિ શું છે? કે વસ્તુ સ્થિતિ એ છે કે ખરેખર કોઈનું કાર્ય કોઈ કરી શકે એ વસ્તુ સ્થિતિ છે જ નહીં. દરેક પદાર્થ પોતાના ગુણધર્મ અનુસાર પોતપોતાના સ્વકાળમાં પોતાની પરિપક્વ અવસ્થાએ પરિણમે છે, બીજી રીતે પરિણમવું અશક્ય છે, આ વસ્તુ સ્થિતિ છે. છતાં એ દેખત ભૂલ છે કે આને આને આનું આમ કર્યું ને આને આનું આમ કર્યું, એ દેખત ભૂલ છે. દેખત ભૂલ એટલે શું છે? કે દેખાય એવી ભૂલ છે, ન દેખાય એવી ભૂલ નથી, આ તો દેખાય એવી ભૂલ છે. શું દેખત ભૂલ? દેખી શકાય એવી ભૂલ છે. વસ્તુ સ્થિતિ થી વિપરીત એટલે મિથ્યા થઈ ગયું, મિથ્યા જ્ઞાન અને મિથ્યા શ્રદ્ધા પ્રતીત બે થઈ ગયો. વિશ્વાસ કર્યો તે મિથ્યા પ્રતીત છે, જાણ્યું તે મિથ્યા જ્ઞાન છે. એવી ભૂલ ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય. જ્યારે કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી એમ ભૂલ ટળીને થાય તો બધા દુઃખ મટી જાય. પછી કોઈના પ્રત્યે રાગ કરવાનું કારણ નથી, કોઈના પ્રત્યે દ્વેષ કરવાનું કારણ નથી. આને બગાડ્યું આને સુધાર્યું એ વાત ક્યાંય રહેતી નથી. અને ચિંતા તો દરેકને પોતાની છે કે કોઈ મારું ખરાબ કરશે તો સારું કરે ને, તો કોઈને વાંધો નથી, પણ કોઈ મારું ખરાબ કરશે તો આ પ્રશ્ન કે દરેક જીવ ભયવાન છે, જગતમાં કોઈ જીવ ભય વગરનો નથી. એટલા માટે ભયવાન છે કે મને ક્યારે કોણ નુકસાન કરશે કેમ ખબર પડે, કાંઈ ખબર પડે એવું નથી. ખરેખર એના આત્માને કોઈ નુકસાન નથી કરી શકતું, પણ એ તો પોતાના આત્માને છોડીને બીજી જગ્યાએ આત્મા પણ કર્યું છે ત્યાં જે ફેરફાર થાય છે એટલે મને નુકસાન થયું એમ માને છે. એ બધી દેખત ભૂલ છે. સંયોગોના ફેરફારથી મારા મને નુકસાન થયું કે મને લાભ થયો એ પણ દેખત ભૂલ છે. એ તળે તો સર્વ દુઃખનો ક્ષય થાય એવો સ્પષ્ટ અનુભવ થાય છે, એ સ્પષ્ટ અનુભવી શકાય એવું છે, તેમ છતાં તે જ દેખત ભૂલીના પ્રવાહમાં જ જીવ વયો જાય છે. છતાં જગતના જીવો જે પ્રવાહમાં તણાતા જોવામાં આવે છે એનું કારણ આ દેખત ભૂલના પ્રવાહમાં એ તણાય છે. તમામ પ્રકારના સંઘર્ષ, તમામ પ્રકારના વિગ્રહ, એક નાનામાં નાનાથી માંડીને વિશ્વયુદ્ધ સુધીના વિગ્રહો છે એ બધાનું કારણ આ છે કે દેખત ભૂલી છે. એ જ પ્રવાહમાં જ જીવ વયો જાય છે. એવા જીવોને આ જગતને વિશે કોઈ એવો આધાર છે? હવે પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યાં જીવોની જગતમાં આવી સ્થિતિ છે, આવો પ્રવાહ ચાલે છે અને એ પ્રવાહમાં જગતના જીવો તણાતા જોવામાં આવે છે, ત્યારે આ જગતને વિશે એવો કોઈ આધાર છે કે જેનો આધાર લેવામાં આવે, જેનો આશ્રય લેવામાં આવે તો એ પ્રવાહમાંથી બહાર નીકળી જાય, તણાતો બંધ થાય, એવો કોઈ આધાર છે ખરો? એમ પ્રશ્ન ઉઠાવ્યો છે. આશ્રય કરવામાં આવે તો જીવ એ પ્રવાહમાંથી છૂટી જાય. એમના જે અભિપ્રાયમાં વાત છે એ વાત છે. પોતે તો પ્રશ્ન મૂકીને વાતને રાખી દીધી છે. પણ ફરી ફરીને બધી વાતે મૂકશું માટે સત્પુરુષના ચરણમાં જવા માટેની લઈ જાય છે.
જેટલા મોટી ભૂલ થાય છે બધી આધાર અને આશ્રય કોનું કરવું કોનું ન કરવું એ વિષયને
સંસારી જીવને ભવરોગ લાગુ પડેલો છે. જેમ કેન્સરથી એક મરણ થાય છે આ અનંતુ કેન્સર છે, ભવરોગ છે તે અનંતુ કેન્સર છે, અનંત મરણ એમાં ઉભેલા છે એ ભવરોગમાં. અને જીવ દવા પોતાની મેળે કરવા માગે છે. ક્યારેક થોડુંક ડાપણ આવે છે તો એને એવું ડાપણ આવે છે કે હું કોઈક ચોપડી વાંચીને પુસ્તક વાંચીને મારી મેળે મારી દવા કરી લઉં. ત્યારે અહીંયા જ્ઞાની પુરુષો એમ કહે છે કે એમ રવા દે, તારો પત્તો લાગવાનો નથી. તું કોઈ એના સદગુરુ વૈદ્ય સુજાણ, એના જે એક્સપર્ટ છે, નિષ્ણાત છે, એ વિષયના તજજ્ઞ છે, એ વિષયના માસ્ટર છે ખરેખર, તો એને એની સલાહ પ્રમાણે, એના માર્ગદર્શન પ્રમાણે, એની આજ્ઞા મારીને તું ચાલ. અને ક્યાંય ભૂલો પડવા નહીં દે. બીજું કાંઈ શોધમાં એક સત્પુરુષને શોધ, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. કેવી કેવી વાતો નીકળી છે. પોતાને એમાં એવું છે, પોતાનો આધાર લઈએ ક્યાંથી? એ વસ્તુ ક્યાં જડે છે? પોતાનું જે મૂળ સ્વરૂપ એ પોતાની મેળે કોઈ શોધી લે એવો એક કેસ બન્યો નથી અત્યાર સુધીમાં. જેણે સ્વરૂપનો આધાર લીધો અને મોક્ષ માર્ગમાં જે પ્રવેશા, એમાં એકે વ્યક્તિ એવી નથી કે સત્પુરુષ વગેરે સીધે સીધા મોક્ષ માર્ગને પામી ગયા હોય. એવું કોઈ બી કોઈના માટે બન્યું નથી. એમાં શું, એવા જીવોને આ જગત ને વિશે કોઈ એવો આધાર છે એમ કે છે, જગત માં એવો કોઈ એને આધાર છે એમ, જગત માં કોઈ એવો એને આધાર છે કે આ પ્રવાહ માંથી બચી શકે, આ પ્રવાહ માંથી છૂટી શકે, એને છોડાવે એવો કોઈ આધાર છે એમ કે છે. એટલે રોગ વકર્યો હોય ત્યારે એ રોગનું પુસ્તક શોધીને વાંચવા બેસે અને એ રોગની દવા ગોતવા બેસે અને એ રોગ ટાળવાનો અભિપ્રાય રાખે તો એમાંથી કંઈ રોગથી મુક્ત થઈ શકે નહીં. અને કેવળ મૂર્ખતા સિવાય બીજું કાંઈ નથી એમ આ વિષયમાં પણ એમણે ફરી ફરીને સત્પુરુષના પ્રત્યે ધ્યાન. ૬૪૫ નું પત્ર પણ સૌભાગ્યભાઈ ઉપર છે. સમસ્ત વિશ્વ ઘણું કરીને પર કથા તથા પરવૃત્તિમાં ભયું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય? શું કે જગતમાં રહીને આખું જગત ઘણું કરીને પર કથામાં ઊભું છે, બીજાની ચર્ચા અને બીજાની વાત ચાલશે. એક સત્સંગ એવો છે કે જેમાં સત્સંગમાં આવેલા જીવો પોતાની વાત કરે છે, મારામાં આમ થાય છે ને મારે આમાં ફેરફાર કરવો છે, મને આ દોષ થાય છે ને મારે આ મટાડવો છે, એવી આત્માની કથાની સ્વરૂપની પોતાના ગુણદોષની ચર્ચા સત્સંગમાં થાય છે. બાકી તો જગત આખામાં પર કથા ચાલે છે અને આખું વિશ્વમાં પરવૃત્તિમાં ભર્યું જાય છે. આખા વિશ્વના સમસ્ત જીવો પર પદાર્થ આશ્રિત વૃત્તિ એને પરવૃત્તિ કહેવામાં આવે છે. જે કાંઈ ઉપલબ્ધ સંયોગો છે, આજુબાજુના વર્તુળો છે, એની માથાકૂટમાં પડેલા જોવામાં આવે છે. પછી જેને જેટલું લગવાડની ચિંતા કરવાનો પોતાનો પ્રકાર છે એટલું એનું ક્ષેત્ર લંબાઈ જાય છે. શું મનસ નથી કરતા? ક્રિકેટ જોવે છે, ટીવીમાં જોવે કે પછી સ્ટેડિયમમાં જઈને જોવે છે, કોઈ હારે જીતે એમાં બીજા ઝઘડા કરી બેસે અંદરો અંદર, હાર્યું કોઈ ને જીત્યું કોઈ, ઓલા અંદરો અંદર પોતાને માથે ઉઢી લે છે, તકરાર કરી બેસે છે, એમ પછી ગમે એટલું લંબાઈ જાય છે. પણ સામાન્ય રીતે જે સંયોગો સાથે પોતાને લાગે વળગે છે એવું માને છે એ સંબંધીની વૃત્તિ જીવની છૂટી શકતી નથી. એને પરવૃત્તિ કહો, એને બાહ્ય વૃત્તિ કહો, અરે ધર્મના ક્ષેત્રમાં આવીને પણ જીવ બાહ્ય ક્રિયાકાંડથી પરવૃત્તિમાં જ રહે છે. ક્રિયાકાંડ કરે તો પણ બાહ્ય વૃત્તિથી, કેવળ શુભ ભાવરૂપ, અને શાસ્ત્ર વાંચે તો પણ પરલક્ષી જ્ઞાનથી, પોતાને લક્ષ્યમાં રાખીને, પોતાને કેન્દ્રમાં રાખીને, પોતા ઉપર ઉતારે એક એક વાતને, એવી રીતે ન કરે. એવી રીતે જગત આખું પરવૃત્તિમાં ભયું જાય છે, તેમાં રહીને એ જગતમાં રહીને હું આ જગત વાળો, આ મારી સૃષ્ટિ, આ મારો સંસાર, આ મારા સંયોગો, આ બધાની વચ્ચે હું આ બધું મારે છે એમ, એમાં રહીને એટલે એની ઉપાધિમાં રહીને સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય? સ્વરૂપ સ્થિરતા ક્યાંથી આવવાની હતી? જ્યારે ઉપાધિમાં પોતે ઘેરાયેલો રહે તો એને કોઈ સ્થિરતા આવવાનો પ્રસંગ નથી. એને સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય? અથવા એક પત્રમાં એવી વાત આવી છે કે અસ્થિર કાર્યની પ્રવૃત્તિ કરવી, અનેક પ્રકારના અસ્થિર કાર્યોની પ્રવૃત્તિ કરવી અને આત્મામાં સ્થિરતા લાવવી, ઉપયોગ સ્થિર કરવો, એ ન બની શકવા યોગ્ય કાર્ય છે. તીર્થંકર આદિ પરમ પરાક્રમી પુરુષો પણ એટલા માટે બધું છોડીને ચાલી નીકળ્યા. એક પત્રમાં એવી વાત આવે કે આવા સમર્થ પુરુષો હતા, પરાક્રમી પુરુષો હતા, પુરુષાર્થવંત હતા, એને પણ એ જોયું કે આ કાર્યોની પ્રવૃત્તિમાંથી હવે છૂટી જવું છે. આ કાર્યોની પ્રવૃત્તિ રાખવી અને ઉપયોગ સ્થિર કરવો બે વાતને બનવાનો નથી. શૈલી બહુ સારી છે, એવી સરસ શૈલી લીધી છે કે આમાં પોતે પોતાના જગતમાં મુમુક્ષુને તો સીધો આમ સ્વલક્ષી વિચારણામાં દોરી જાય. આ શૈલી એવી છે કે જો ભાઈ તારી સૃષ્ટિ છે, જગતની રચના કરી છે, આટલું 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 આ બધું મને છે, આ બધાની વચ્ચે હું છું, શું હવે એમાં રહીને એ બધા કાર્યો કરીને એની ઉપાધિ રાખીને અને પછી સ્વરૂપ થતા કેવી રીતે કરવાનો હતો, એ બધાથી ભિન્ન પડ્યા વિના, એ બધાની ઉપાધિ છોડ્યા વિના પોતે કોઈ સ્થિરતા પ્રાપ્ત કરી શકે એવું કોઈ રીતે બની શકે નહીં. નાનીઓ તો ગ્રસ્થમાં કે રાજકાજમાં હોય તો પણ આ પ્રેક્ટિસ તો એમની ચાલુ હોય છે. બીજી બાજુ વિચારીએ તો કે અંદરમાં એમની પ્રેક્ટિસ ચાલુ હોય છે કે ઉદયાધીન જે કાંઈ પરિણામો થયા તેમ છતાં અંદરમાં ગાંઠ મારેલી હોય છે કે હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું, મારે કાંઈ લેવા દેવા નથી, આટલા જે કાંઈ ઉદયાધીન પરિણામ થયા તે પણ વ્યર્થ થયા છે, આત્માને એથી જરાય લાભ નથી, જેટલો કોઈ પુરુષાર્થ વહેંચાઈને એ બાજુના પરિણામ ગયા એટલું નુકસાન છે. એકવાર ગુરુદેવ સાથે એકાદ ચર્ચામાં એવી વાત આ બીજાને સમજાવવાનો વિકલ્પ ઉઠે છે, પોતે તો વ્યાખ્યાન આપતા ને રોજ, આ બીજાને સમજાવવાનો વિકલ્પ ઉઠે છે એમાં પણ એટલો પુરુષાર્થ વહેંચાઈને એ બાજુ જાય છે. જે પુરુષાર્થ નો પર્યાય છે એમાં એક ભાગ વહેંચાઈ જાય છે કે બીજાને સમજાવવાનો વિકલ્પ ઉઠે છે એમાં પણ એટલો પુરુષાર્થ વહેંચાય છે. એ વાત અનુકૂળ નથી, આત્માને એ વાત અનુકૂળ નથી. બનતા સુધી વાત તો કઈ દ્રવદ્રષ્ટિ પ્રકાશ ચાલી તે સુગાની જે સંબંધે એમાં તો એક ચર્ચાનો મુદ્દો છે કે સમજાને વાલે કો દોનો કો અપને અપને ભાવ મે નુકસાન હૈ. કેમ કે બંનેના પરિણામ બહાર ગયા, પરિણામ જેટલું બહાર જાય ઉપયોગ બહાર નીકળા કે જમકા દૂધ સમજો. જ્યાં સુધી બાહ્ય વૃત્તિ ઉપર આ સિદ્ધાંત તીરની જેમ લાગે નહીં ને ત્યાં સુધી એ વૃત્તિ ઉપર ઘા પડે એવું નથી. બાહ્ય પ્રવૃત્તિ અને બાહ્ય પરિણામ ઉપરનો જે રસ છે એ રસ ઉપર તીર લાગે એવી રીતે લાગવું જોઈએ. ત્યાં સુધી એ લક્ષ્ય છૂટે અને બાહ્ય લક્ષ્ય છે ત્યાં સુધી અંતરલક્ષ્ય પરિણામ નહીં થાય. એક વાર તો લક્ષ્ય તૂટી જવું, જ્ઞાનીઓને લક્ષ્ય તૂટી ગયું છે અને એટલા માટે જે પરિણામ જેટલા અંશે બહાર જાય છે એના ઉપર એમનો નિષેધ ચાલુ રહે છે અને એ નિષેધ ચાલતો હોવાને લીધે એમના બાહ્ય પરિણામમાં ઘાસણી ચાલુ છે. ઘસાતો જાય એને ઘાસણી કહે છે, ચાલતી ક્રિયામાં એ ઘાસણી એમની ચાલુ છે, એ ઘસાતા ઘસાતા મુસાઈ જશે. સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પ્રવૃત્તિમાં વહી જાય છે તેમાં રહીને સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય? એટલે લોકસંગ તો છોડી દેવો એમ કે છે. લોકસંગ છોડી દેવો, આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિ એ જવા દેવો યોગ્ય, એક સમય પણ બચાવો, એક સમય પણ જવા દેવો. અને છતાં કાંઈ પણ તેમ થયા કરે છે એટલે પરવૃત્તિમાં જવાનું થાય છે. તેનો ઉપાય કાંઈક વિશેષે કરીને ગવેષવા યોગ્ય છે, શોધવું. ગવેષવું એટલે ખોજ કરવી, શોધ કરવી. સિદ્ધાંત આ છે કે અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવો યોગ્ય નથી. જે માણસને ખોટી રીતે એક પૈસાનું પણ નુકસાન કરવું નથી, તે કરવું છે. અમસ્તું તો એક હાથમાંથી નાનો સિક્કો પડી જાય પરચુન ગણતા ગણતા તો પણ નીચો વળીને ઉપાડી લઈએ. કાંઈ નહીં, એક ભલે પડી ગયો એમ છે, આટલા બધા હાથમાંથી એકાદો ભલે પડી ગયો એમ રહેશે, રાખે છે. કારણ વગર નાનામાં નાનું નુકસાન પણ પોતે સહન કરવા તૈયાર નથી, એ રીતે મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવો યોગ્ય નથી. છતાં કાંઈ પણ તેમ થયા કરે છે એટલે પરવૃત્તિમાં સમય જાય છે, પણ એનો ઉપાય એને ગૌણ કરીને નહીં, વિશેષે કરીને એટલે મુખ્ય કરીને એનો ઉપાય એની મુખ્યતા લાવીને શોધવા જેવો છે, અથવા એને વિચારવા જેવું છે. મુખ્યપણે એ વિચારવા જેવું છે કે મેં ક્યાં ક્યાંથી બચાવીને મારા આત્મહિતાર્થે લગાવવો, આત્મહિત સિવાયની પ્રવૃત્તિમાં મારો સમય ન જાય, અને મારો સમય માત્ર આત્મહિતની જ પ્રવૃત્તિમાં જાય, એની શોધ કરીને, એની ખોજ કરીને, એની કાળજી રાખીને, વિશેષે કરીને એટલે એની એકદમ દરકાર કરીને એ વાતને શોધવા જેવી છે, વિચારવા જેવી છે, એનો કાંઈ નિર્ણય કરવા જેવો છે. જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ અંતર ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે એવું જ્ઞાની પોકારી ગયા, છતાં લોકો કેમ ભૂલે છે? જ્ઞાની પોકારી ગયા, એમ પોકાર કર્યો છે જ્ઞાનીએ કે જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ એટલે જ્ઞાની પુરુષનો ઓળખાણ થઈને, આવા જ્ઞાની પુરુષ હોય, જ્ઞાની પુરુષ તો આવા જ હોય એમ જો ઓળખાણ પૂર્વક નિશ્ચય થાય છે તો અંતરભેદ ન રહે એટલે છેટું ન રહે, બે વચ્ચેનો અંતર ન રહે, ભેદ એટલે તફાવત. એટલી આત્મીયતા આવે જ્ઞાની પુરુષ સાથેના ભાવમાં, એટલી આત્મીયતા આવે, એટલી સમીપતા ભાવે આવે, એવી એટલી નજીકતા આવે તો તેવા મુમુક્ષુ જીવને આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. અનંતકાળમાં ન થયેલી અને અત્યંત અત્યંત દુર્લભ ગણાતી એવી આત્મપ્રાપ્તિ આ જગ્યાએ સાવ સુલભ છે એમ કેમ છે? જો વાત ક્યાંની ક્યાં મૂકી દીધી, જે આત્મજ્ઞાન અનંતકાળ પરિભ્રમણ કરતા આ જીવને પ્રાપ્ત થયું નહીં હોવાથી અત્યંત દુર્લભ છે એમ સ્વીકારવું પડે છે. એ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ સાવ સુલભ છે એવી પણ પરિસ્થિતિ છે ખરી એમ કે છે. પણ ક્યારે? કે જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈને બે વચ્ચે અંતરભેદ ન રહે ત્યારે. માણસ નથી કહેતો ભાઈ અમારા બંનેના હૃદય એક છે, અમારી કોઈ વાત આનાથી છૂપી નથી. જ્ઞાની સાથે અંતરભેદ ક્યારે ન રહે? કે વીણી વીણીને ઝીણામાં ઝીણો દોષ એને પ્રગટ કરી દીધો હોય, કે મારામાં તો આટલે હદ સુધીના મારા પરિણામ જાય છે અને આનો નિકાલ કરવા માટે આપની પાસે આવ્યો છું. કોઈ અંતરભેદ અંતરપટ ન રાખે, નાનામાં નાનો પડદો પણ ન રાખે. આ સૌભાગભાઈની સ્થિતિ હતી. સૌભાગભાઈની જે વિશેષ યોગ્યતા હતી, અસાધારણ પાત્રતા હતી, એનું એક મોટું લક્ષણ આ છે કે એમણે શ્રીમદજી પાસે કોઈ અંતરપટ નહીં રાખેલો. જેટલા પરિણામ મુખ્યપણે એમને વર્તમાન પરિસ્થિતિની પ્રતિકૂળતા સંબંધી ના થતા હતા, એ બધા એ લખતા હતા, બધા કહેતા હતા, લખતા હતા એટલા તો રૂબરૂમાં તો કેટલા કહેતા હશે. એ ઉપરથી એમણે જોઈને કે આને છૂટવું છે, આ જીવને નક્કી છૂટી જવું છે, એ વાત ચોક્કસ છે. એટલે એમણે એમ કહ્યું કે એવા જીવને તો આત્મ પ્રાપ્તિ સુલભ છે. એવું જ્ઞાની પુકારી ગયા, છતાં લોકો કેમ ભૂલે છે? જ્ઞાનીએ તો આ વાત ખુલ્લી કરી નાખેલી છે, તો પછી લોકો કેમ ભૂલે છે? કેમ હજી એ પરિસ્થિતિમાં આવતા નથી? એમ કરીને એ વાતનો સંકેત કર્યો છે કે તમે જે લાઈન ઉપર ચાલો છો એ લાઈન બરાબર છે, આગળ વધે જાઓ, આત્મ પ્રાપ્તિ તમને સાવ સુલભ થઈ જશે. જીવ દોષથી હળવો ક્યારે થાય? માણસ નથી કેતા કોઈ મોટો આઘાત લાગ્યો હોય તો કે રડી લેવા દો, હવે એને પેટ ભરીને રોઈ લેવા દો, કાં તો કોઈ બહુ ગુસ્સો થયો હોય તો એને ગુસ્સો બહાર નીકળી જવા દો. એમ કે મિત્ર અંદર ઉપરશે તો સીધું બીપી ને હાર્ટ ઉપર આવશે, માટે એક વાર ઉભરો ઠાલવી દેવા દો. એમ માણસ હળવો ક્યારે થાય? પોતાના દોષને વ્યક્ત કરે છે નાની પુરુષ સાથે, એકદમ હળવો ફૂલ થાય. અને એનો અભિપ્રાય પણ છે કે હું એટલા માટે વ્યક્ત કરું છું કે મારે પરિપૂર્ણ નિર્દોષ થવું છે, જરા પણ દોષ મારે રાખવા. એ રીતે સીધી શકે